એકત્ર જ્ઞાન ગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌનું સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે એક ખરેખર રસપ્રદ પુસ્તક વિશે વાત કરવાના છીએ, માઇકલ લુઇસનું ધ ફિફ્થ રિસ્ક.
હા, અને આ પુસ્તક એવા વિષય પર છે જે કદાચ પહેલી નજરે થોડો સૂકો લાગે. સરકાર
બરાબર, પણ લુઇસની કમાલ એ છે કે એ આવા વિષયને પણ એકદમ રોચક બનાવી દે છે. આ કોઈ થ્રિલર નથી, પણ સરકારના એવા કામો વિશે છે જે આપણી નજર સામે નથી આવતા,
પણ જેના વગર આપણું જીવન ચાલે જ નહીં. એટલે આજના સમયમાં સરકાર શું કરે છે, કયા જોખમોથી આપણને બચાવે છે, એ સમજવું અગત્યનું છે, ખરું ને?
બિલકુલ. સરકારનો ખરો રોલ શું, એનું લક્ષ્ય આ પુસ્તક એની ઊંડી છણાવટ કરે છે.
માઇકલ લુઇસ પોતે પણ એક રસપ્રદ વ્યક્તિ છે. એમનું ભણતર પ્રિન્સ્ટન અને એલએસસી જેવી જગ્યાએ થયું છે, અને એમની લખવાની શૈલી એ જટિલ સિસ્ટમ્સ જેમ કે વોલ સ્ટ્રીટ હોય કે પછી બેઝબોલ,
હા, મનીબોલ અને ધ બિગ શોટ જેવા પુસ્તકો,
બરાબર, એ જટિલ દુનિયાને એ માનવીય વાર્તાઓ દ્વારા આપણી સામે મૂકે છે, એટલે આપણને સમજાય પણ અને વાંચવાની મજા પણ આવે.
અને એમનો આ બહારના વ્યક્તિ તરીકેનો દૃષ્ટિકોણ ઘણો મહત્વનો છે. એ સરકારમાં રહીને નથી લખી રહ્યા, એટલે કદાચ વધુ નિષ્પક્ષ રીતે જોઈ શકે છે.
સાચી વાત, એ સિસ્ટમની અંદરની એવી વાતો પકડી પાડે છે જે કદાચ રોજ કામ કરનારાઓને પણ ન દેખાય.
તો પુસ્તકનો મુખ્ય મુદ્દો શું છે? લુઇસ કહે છે કે અમેરિકી સરકાર એક રીતે જોઈએ તો દુનિયાની સૌથી મોટી રિસ્ક મેનેજમેન્ટ કંપની છે.
હમ, રસપ્રદ વિચાર છે.
હા, એનું મુખ્ય કામ છે નાગરિકોને મોટા ભયાનક જોખમોથી બચાવવાનું. વિચારો, પરમાણુ હથિયાર કોઈ ખોટા હાથમાં ન જતું રહે,
કે પછી કોઈ મોટી મહામારી ફેલાઈ ન જાય, અથવા તો આખી પાવર ગ્રીડ બંધ ન થઈ જાય.
બરાબર, કુદરતી આફતો, આ બધા મોટા જોખમો જે સરકાર સંભાળે છે.
પણ પછી લુઇસ વાત કરે છે પાંચમા જોખમની, ધ ફિફ્થ રિસ્ક. આ શું છે?
આ કોઈ બહારનો ખતરો નથી, આ ખતરો અંદરનો છે. લુઇસના મતે પાંચમું જોખમ છે જાણી જોઈને અજાણ રહેવાનું જોખમ, ઇરાદાપૂર્વકની અજ્ઞાનતા.
એટલે કે જે લોકો સરકાર ચલાવી રહ્યા છે, એ લોકો જ જો સરકારના આ જટિલ અને મહત્વના કાર્યોને સમજવાનો પ્રયાસ ન કરે તો?
હા, અથવા નિષ્ણાતોની સલાહને અવગણે, તૈયારી વગર જ નિર્ણયો લે, એનાથી જે કુશાસન ઊભું થાય એ છે પાંચમું જોખમ. આ એક પ્રકારનું પ્રોજેક્ટ મેનેજમેન્ટનું જોખમ છે.
અને આ સમજાવવા માટે એમણે અમેરિકામાં 2016-17માં જે સત્તાનું હસ્તાંતરણ થયું એનો આધાર લીધો છે.
હા, એ સમયગાળો ખૂબ જ નાટકીય હતો. એક તરફ ઓબામાની ટીમ હતી, જેણે મહિનાઓ સુધી સખત મહેનત કરીને બધું તૈયાર રાખ્યું હતું.
દરેક વિભાગ માટે હજારો પાનાના બ્રીફિંગ ડોક્યુમેન્ટ્સ, નિષ્ણાતોની ફોજ તૈયાર હતી નવા આવનારાઓને માહિતી આપવા માટે.
અને બીજી તરફ ટ્રમ્પની ટીમનો પ્રતિભાવ ઘણો, શું કહેવાય, ઠંડો હતો. મોડા આવવું, તૈયારી વગર આવવું.
અને લુઇસ સ્પષ્ટ કરે છે કે આ કોઈ રાજકીય ટીકા કરવા માટે નથી લખાયું. મુદ્દો એ છે કે જ્યારે સિસ્ટમ અને નિષ્ણાતતાને અવગણવામાં આવે ત્યારે શું પરિણામ આવી શકે છે.
ટીમની તૈયારી તો અદ્ભુત હતી.
હા, જાણે એકદમ પરફેક્ટ હેન્ડઓવર પ્લાન, પણ સામેથી લેવાવાળું કોઈ સમયસર હાજર જ નહોતું ઘણા કિસ્સાઓમાં.
પેલો કિસ્સો છે ને, ક્રિસ ક્રિસ્ટીએ જે બાઇન્ડર્સ તૈયાર કરાવ્યા હતા સંક્રમણ માટે.
હા, એ તો કહેવાય છે કે કચરા પેટીમાં ફેંકી દેવામાં આવ્યા હતા.
વિચાર કરો, આ તે કેવી રીતે ચાલે. અને આ જ સંદર્ભમાં એક મહત્વના વ્યક્તિની વાત આવે છે, જ્હોન મેકવિલિયમ્સ.
એ ઉર્જા વિભાગ એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી ના ચીફ રિસ્ક ઓફિસર હતા.
પ્રાઇવેટ સેક્ટરમાંથી આવેલા અનુભવી માણસ. એમણે ડીઓઈ સામેના મુખ્ય જોખમો ઓળખી કાઢ્યા હતા.
કયા કયા જોખમો હતા એ?
પહેલું, કોઈ આતંકવાદી જૂથના હાથમાં પરમાણુ બોમ્બ આવી જાય. બીજું, દેશની આખી પાવર ગ્રીડ હેક થઈ જાય.
બાપરે.
અને ત્રીજું, હેન્ફોર્ડ જેવી જગ્યાઓ પર જે પરમાણુ કચરો છે એને સાફ કરવાનો અબજો ડોલરનો ખર્ચ અને એની સાથે જોડાયેલા ભયાનક જોખમો.
પણ એમની વાત સાંભળવામાં આવી?
એ જ તો મુદ્દો છે. એમને સાંભળવા માટે નવી ટીમમાંથી કોઈ ખાસ ઉત્સુક નહોતું. અને અહીંથી જ ઉર્જા વિભાગની સાચી ભૂમિકાની રસપ્રદ વાત શરૂ થાય છે.
સામાન્ય રીતે આપણે ડીઓઈ એટલે તેલ અને ગેસ જ સમજીએ, ખરું ને?
બરાબર. મોટાભાગના લોકો અને નવા આવેલા મંત્રી રિક પેરી પણ એમ જ સમજતા હતા.
પણ લુઇસ કહે છે કે ડીઓઈનો મોટો ભાગ તો અમેરિકાના પરમાણુ હથિયારોના જંગી જથ્થાની દેખરેખ અને સુરક્ષા પાછળ વપરાય છે.
શું વાત કરો છો?
હા, અને બીજું મોટું કામ છે પેલો જૂનો પરમાણુ કચરો સાફ કરવાનો, જે દુનિયાના સૌથી જટિલ અને ખતરનાક ક્લીનઅપ પ્રોજેક્ટ્સમાંથી એક છે.
અને નવા મંત્રીને આ ખબર જ નહોતી.
ના, એમને તો લાગ્યું કે એમનું કામ તેલ ઉદ્યોગને મદદ કરવાનું છે. જ્યારે ખબર પડી કે એમના માથે તો ન્યુક્લિયર બોમ્બ્સની જવાબદારી છે, ત્યારે એ ચોંકી ગયા હતા.
આ તો ખરેખર પાંચમા જોખમનું ઉત્તમ ઉદાહરણ કહેવાય. પદ સંભાળનારને પોતાના કામની ગંભીરતાનો જ ખ્યાલ ન હોય.
અને આ બતાવે છે કે રાજકીય નિવેદનો અને શાસનની વાસ્તવિકતા કેટલી અલગ હોઈ શકે છે, નિષ્ણાતતા કેટલી જરૂરી છે.
બરાબર. હવે બીજા વિભાગ પર જઈએ, કૃષિ વિભાગ, USDA.
હા, USDA. નામ સાંભળીને ખેતર અને ખેડૂત જ યાદ આવે.
પણ લુઈસ બતાવે છે કે USDA એનાથી ઘણું વધારે છે. એ અમેરિકાનું એક મોટું સામાજિક સુરક્ષા નેટ પણ છે અને ગ્રામીણ વિસ્તારો માટે એક ઇન્વેસ્ટમેન્ટ બેંક પણ.
ઇન્વેસ્ટમેન્ટ બેંક કેવી રીતે?
પુસ્તકમાં કેથી સુલિવાન નામના એક અધિકારીની વાત છે. USDA એવી જગ્યાઓએ લોન આપે છે જ્યાં ખાનગી બેંકો નથી જતી. ગામડામાં હોસ્પિટલ બનાવવી હોય,
અચ્છા,
પાણીની લાઇનો નાખવી હોય, ગામડામાં બ્રોડબેન્ડ ઇન્ટરનેટ પહોંચાડવું હોય, ફાયર સ્ટેશન બનાવવું હોય, આ બધા માટે USDA લોન આપે છે.
ઓહ, આ તો ખબર નહોતી.
અને આ લોન પર ડિફોલ્ટ રેટ પણ ઘણો ઓછો હોય છે, કારણ કે આ જરૂરી સેવાઓ છે.
અને પેલું ફૂડ સ્ટેમ્પ્સ વાળો
સ્નેપ કાર્યક્રમ?
હા, કરોડો અમેરિકનો માટે ભોજન સહાયનો એ કાર્યક્રમ પણ USDA જ ચલાવે છે.
અને જંગલની આગ બુઝાવવામાં પણ એમનો મોટો ફાળો છે.
એટલે USDA નું કામ ખેતી કરતા ઘણું વ્યાપક છે. જ્યાં બજાર નિષ્ફળ જાય ત્યાં સરકાર કામ કરે છે.
બરાબર. અને નવા મંત્રી સોનીપડ્યું આવ્યા ત્યારે ચિંતા એ હતી કે ક્યાંક આ સામાજિક કાર્યો પર કાપ ન મુકાઈ જાય.
સમજાયું. હવે ત્રીજું ઉદાહરણ, વાણિજ્ય વિભાગ અને NOAA.
હા, NOAA, નેશનલ ઓશિયાનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન. આ એજન્સી એટલે ડેટાની શક્તિનું પ્રતીક.
હવામાન વિભાગ ખરું ને?
હા, પણ એનાથી ઘણું વધારે. NOAA ઉપગ્રહો, સમુદ્રમાં તરતા બોયા વગેરે દ્વારા સતત અમશોણ ડેટા ભેગો કરે છે. હવામાન, સમુદ્ર, વાતાવરણ, બધું જ.
અને આ ડેટાનું શું થાય છે?
આ ડેટા મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે અને એના પર આખા દેશનું અર્થતંત્ર ચાલે છે.
કેવી રીતે?
ખેડૂતો વાવણી ક્યારે કરવી એ નક્કી કરે, એરલાઇન્સ ફ્લાઇટના રૂટ નક્કી કરે, શિપિંગ કંપનીઓ તોફાન ટાળે, ઇન્સ્યોરન્સ કંપનીઓ જોખમ ગણે, આ બધું NOAA ડેટા પર આધારિત છે.
એટલે આ મફત ડેટા અબજો ડોલરનું આર્થિક મૂલ્ય ઊભું કરે છે.
બરાબર. અને અસંખ્ય લોકોના જીવ પણ બચાવે છે. વાવાઝોડાની, પૂરની આગોતરી ચેતવણીઓ.
તો પછી અહીં શું જોખમ હતું?
બે જોખમો. એક, અપૂરતું ભંડોળ. જો આ ડેટા સિસ્ટમ અપડેટ ન થાય, ઉપગ્રહો કામ કરતા બંધ થઈ જાય, તો દેશ હવામાનની બાબતમાં અંધારામાં આવી જાય. અને બીજો ખતરો હતો ખાનગીકરણનો.
ખાનગીકરણ હવામાનના ડેટાનો?
હા, ટ્રમ્પ વહીવટીતંત્રે NOAA વડા તરીકે બેરી માયર્સને નોમિનેટ કર્યા હતા. એ એક્યુવેધર નામની ખાનગી હવામાન કંપનીના CEO હતા.
ઓકે.
અને માયર્સ વર્ષોથી એવી લોબિંગ કરતા હતા કે સરકારે મફત ડેટા આપવાનું બંધ કરી દેવું જોઈએ, જેથી એમની જેવી ખાનગી કંપનીઓ એ ડેટા વેચીને પૈસા કમાઈ શકે.
બાપરે. એટલે જે જીવ બચાવતી માહિતી છે એના માટે પણ પૈસા ચૂકવવા પડે?
એ જ તો લુઈસનો મુદ્દો છે. જાહેર હિત વિરુદ્ધ ખાનગી નફો. NOAAનું ઉદાહરણ બતાવે છે કે અમુક માહિતી અને સેવાઓ પબ્લિક ગુડ તરીકે બધા માટે ઉપલબ્ધ હોવી કેટલી જરૂરી છે.
ખરેખર વિચારવા જેવી વાત છે. તો આ બધા ઉદાહરણો પરથી પુસ્તકના મુખ્ય સંદેશા શું તારવી શકાય?
પહેલું અને સૌથી મહત્વનો, સરકાર એક વિશાળ રિસ્ક મેનેજર છે, દેશ માટે વીમા પોલિસી જેવી.
હા, ભારત જેવા દેશ માટે પણ આ વાત એટલી જ સાચી છે. ચોમાસાના જોખમો, રોગચાળા, આર્થિક અસ્થિરતા, સરકાર આ બધું સંભાળે છે.
અને આ વીમાની કદર આપણને ત્યારે જ થાય છે જ્યારે કોઈ મુસીબત આવે. બીજો મુદ્દો છે સફળતાની અદૃશ્યતા.
એટલે કે જ્યારે સરકાર સફળ થાય છે ત્યારે કોઈને દેખાતું નથી.
બરાબર. કોઈ આતંકી હુમલો અટકાવી દીધો, કોઈ રોગચાળો ફેલાતો રોકી દીધો, તો કશું થયું જ નથી, એટલે કોઈ નોંધ નથી લેતું.
અને એટલે જ એ કામ માટે સમર્થન કે ભંડોળ મેળવવું અઘરું બની જાય છે. આપણે વીજળી, પાણી, સલામતી બધું ગ્રાન્ટેડ લઈએ છે.
ત્રીજો મુદ્દો જે ખૂબ ગંભીર છે, નિષ્ણાતતા પર હુમલો.
ડેટા, વિજ્ઞાન, અનુભવી અધિકારીઓ એમની સલાહને નજરઅંદાજ કરવી.
આજ પેલું પાંચમું જોખમ.
બરાબર. લુઈસ કહે છે એમ, પાંચમું જોખમ નિષ્ણાતોને બરતરફ કરવા, ડેટાની અવગણના કરવા અને સોંપાયેલા કામને મૂળભૂત રીતે ખોટી રીતે સમજવાથી ઉદ્ભવતી નિષ્ફળતા છે, શાસન તરીકે કુપ્રબંધન.
અને આ વાત તો ગમે ત્યાં લાગુ પડે, માત્ર સરકારમાં જ નહીં.
ચોક્કસ. અને ચોથો મુદ્દો જે નુઆના કિસ્સામાં જોયો, જાહેર હિત વિરુદ્ધ ખાનગી નફાનો સંઘર્ષ, બધું જ વેચવા માટે નથી હોતું.
જેમ કે પેલો હવામાનનો ડેટા, અબજોનું મૂલ્ય હોવા છતાં મફત, અને કોઈ એને પોતાના ફાયદા માટે બંધ કરાવવા માંગતું હતું.
સાચી વાત. આ ચાર મુખ્ય થીમ્સ છે જે પુસ્તકમાંથી ઉભરી આવે છે.
તો આ બધી વાતો આપણા માટે, સામાન્ય નાગરિક માટે કેવી રીતે ઉપયોગી છે?
મને લાગે છે કે પહેલું તો આપણે વધુ માહિતગાર નાગરિક બની શકીએ. ખાલી હેડલાઇન વાંચીને અભિપ્રાય બાંધવાને બદલે સરકારી એજન્સીઓ શું કામ કરે છે એ સમજવાનો પ્રયાસ કરીએ.
જેમ કે આપણે ત્યાં ISRO છે, એ ખાલી રોકેટ નથી છોડતું, એના ડેટાના કેટલા બધા ઉપયોગ છે.
બરાબર. અથવા આપણી નગરપાલિકાના કામો, એ ભલે ગ્લેમરસ ન હોય પણ જરૂરી છે. એમના કામને સમજીએ, એમને સવાલ પૂછીએ.
બીજું, જાહેર સેવામાં કામ કરતા લોકો પ્રત્યે થોડો આદર વધે. ઘણીવાર આપણે સરકારી નોકરિયાત કહીને નકારી કાઢીએ છે.
પણ લુઈસના પુસ્તકમાં ઘણા એવા લોકોની વાત છે જે પૈસા માટે નહીં પણ એક મિશન માટે, દેશ સેવા માટે કામ કરે છે. એવા લોકો બધી જગ્યાએ હોય છે.
એ પણ સાચું. અને પેલો પાંચમા જોખમનો વિચાર, એ તો આપણા અંગત જીવનમાં પણ લાગુ પડે ને?
બિલકુલ. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી, ગાડીનું મેન્ટેનન્સ ટાળવું, સંબંધોને સાચવવામાં આળસ કરવી, આ બધું શું છે? જાણી જોઈને જોખમ લેવું જ છે ને?
હા, એટલે કે સમસ્યા દેખાતી હોય છતાં એને અવગણવી.
હા, અને બિઝનેસમાં પણ ક્વોલિટી પર ધ્યાન ન આપવું, કર્મચારીઓને ટ્રેનિંગ ના આપવી લાંબા ગાળે નુકસાન જ કરે. એટલે સતર્ક રહેવું અને જોખમો માટે તૈયાર રહેવું એ શીખવા જેવું છે.
અને સંક્રમણની વાત, એક નોકરીમાંથી બીજીમાં જઈએ કે કોઈ સંસ્થામાં મોટો ફેરફાર આવે ત્યારે જ્ઞાનનું હસ્તાંતરણ કેટલું જરૂરી છે એ પણ સમજાય છે.
ચોક્કસ.
મારા માટે આ પુસ્તક વાંચીને સૌથી મોટો આંચકો તો પેલો DOE વાળો જ હતો, ઉર્જા વિભાગ અને પરમાણુ શસ્ત્રો. કલ્પના જ નહોતી. અને USDA જે રીતે ગામડાઓમાં ચૂપચાપ કામ કરે છે એ પણ પ્રભાવિત કરી ગયું.
અને લુઈસની લખવાની રીત આવા શુષ્ક વિષયને પણ રસાળ બનાવી દે છે.
હા, એ એમની ખૂબી છે.
મારા માટે સૌથી મહત્વની શીખ એ પાંચમા જોખમની ગંભીરતા છે. જાણી જોઈને અજાણ રહેવું, શીખવાનો ઇનકાર કરવો, એ નેતૃત્વ માટે કેટલું ખતરનાક સાબિત થઈ શકે છે.
બરાબર.
અને બીજું, નોઆએ જેવી સંસ્થાઓ દ્વારા મળતા મફત ડેટા જેવી પબ્લિક ગુડની કિંમત, જે વસ્તુ આપણને સરળતાથી મળે છે એનું મહત્વ આપણે ભૂલી જઈએ છીએ.
સાચી વાત. આ પુસ્તકે યાદ અપાવે છે કે સરકારનું સારું કામ ભલે દેખાય નહીં પણ એ છે ખૂબ જ નિર્ણાયક.
બિલકુલ.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.